સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 212, પ્રસારણ તારીખ 24 માર્ચ 2011.
નમસ્તે ભાઈઓ બુનો, આજ હવારના પોરમાં આ પરસોત્તમ લાલ ના નમસ્તે.
એવું હું આઈ જાય છું?
ઓહો, તમે આઈ જાય તો બહુ સારું કર્યું કાકી. આજ ઉમાબુન ના બદલે યોનો ભાઈ બેઠો છે, અને એ તો જાશે ડીએસસી ના કૃષિ મેળામાં.
ભાઈ તો પછી ભાઈ ડખો થશે. અરે ભાઈ, હું તો કેટલાય ખેડૂતો ના પ્રશ્નો લઈને આવ્યો છું, હવે એનો જવાબ કોણ આપશે?
કુણ તો આ પશાલા લાલ છે. કેમ શંકરભાઈ નો પાક્કા ભાઈબાન, તમારે જે પૂછવું હોય ને એ તમે તમારે પૂછી લો, જવાબ ચોક્કસ અને રોમ બાણ મળશી એ નક્કી છે.
એમ તો શંકરભાઈએ મને કહ્યું તું કે ખેતી ને લગતી ગમે તે મૂંઝવણ હોય અમે ના મળીએ તો પશાભાઈ પૂછી લેવા.
પશાભાઈ પૂછો. આમ તો ગરમી બરાબર પડવાની શરૂ થઈ ગઈ છે, એટલે ઉનાળુ પાકોમાં ખાસ કોઈ રોગ કે જીવાત આવે જ ના, અને જો આવી હોય ને તો કશો ઉપાય કર્યા વિના ગરમીમાં એનો સફાયો થઈ જવાનો છે. હા ભાઈ, તો પરેશભાઈ તો કહેતા હતા કે બાજરીમાં પેલી શાંઠાની માખીની અને ઘાભ મારાની ઈયળની ને મગફળીમાં પેલી લીલી પોપટી કે પછી થ્રીપ્સની ફરિયાદો બહુ આવે છે. હા ભાઈ,
પ્રભુ કાકા, આપણા ગુરુજી ડાક્ટર પરાશરાજી અને શંકરભાઈ કહે છે કે પાક બાજરીનો હોય, મગફળીનો હોય, કઠોળ હોય કે શાકભાજી હોય, ચૂસિયાનો ઈલાજ કરવો હોય તો શોષક અને સ્પર્શ ઘાતક એમ બંને જાતની જંતુનાશક દવાઓની અદલા બદલી કરવાની.
પૈસાભાઈ, એમ કુલડીમાં ગોર ભાગવાથી ખેડૂતને ના સમજાય, એને તો એક એક પાક, એની એક એક જીવાત અને એ જીવાતને કાબુમાં લેવા કઈ કઈ દવાઓ જોઈએ એ વિગતવાર જ સમજાવવું પડે.
તો આપણે વિગતવાર સમજાઈ દઈએ, એમાં ક્યાં મોટા વેદ ભણાવવાના છે? શું કહો છો પ્રભુ કાકા? હા,
સાચી વાત છે. પછા ભાઈ, સવિતા બોન, બાજરીમાં શાંઠાની માખી કે ઘાભ મારાની ઈયળને કાબુમાં લેવા તો પરફેનોફોસ નહીતર પેલી દોણાદાર કાર્બોફ્યુરોન જોઈએ, બરાબર ને પછા ભાઈ?
વાહ પ્રભુ કાકા વાહ, તમે તો છુપે રૂષ્ટમ નીકળ્યા, બધું જાણો છો ભાઈ.
ના ભાઈ, આખી જિંદગી બળદના પૂંછડા આંબળવામાં જ કાઢી છે ભાઈ, એટલે જાણતા તો હોઈએ જ ને.
હેડો, બાજરીની જીવાતના નાશની વાત તો સમજાઈ ગઈ, પણ હવે આ ઉનાળુ મગફળીનો લીલી પોપટી અને થ્રીપ્સનો ઈલાજ શું કરવો એ વાત કરો.
કાકી, એમાં પ્રભુ કાકાએ કહી ને એ પ્રોફેનોફોસ તો કોમ આવે આવે ના આવે, પણ એના સિવાય સાયપર મેથ્રિન, થાયા મિથોક્ઝામ, પછી શું છે ઇમિડા, પછી છે મિથાઇલ ઓડીમેટોન અને ડાયમિથિયોએટ પણ કોમ માં આવે.
પૈસા કેટલું અઘરું અઘરું બોલો છો તો,
એટલે તો હાચવી હાચવી બોલો છો.
એટલે એમ કે એમાંથી ગમે તે એક દવા લઈ અને છોંટવાની, એમ જ ને?
એમ નહીં, પણ પછી એક વાર છોંટી ને બે નહીં રહેવાનું, 12-15 દાડે બીજો છંટકાવ કરવાનો.
એટલે એની એક દવાનો કે બીજી દવાનો?
કાકી, બને ત્યાં સુધી શું છે કે એકની એક દવા ના વાપરીએ, એમાં ફાયદો આપણને જ છે કાકી, કે જીવાતનું પેલા બંધાણી જેવું છે, વ્યસની જેવું. એકની એક દવા છોટીએ ને તો જીવાતને એ દવાનું વ્યસન થઈ જાય, એટલે બીજી વાર એ દવાની અસર ઓછી થાય છે. પણ જો દવા બદલાઈ નાખીએ તો એનો પ્રતિકાર નહીં કરી શકતી, સમજા?
પછા ભાઈ, આ વાત તો બધા ખેડૂતોએ કાયમ યાદ રાખવા જેવી છે. કારણ થાય છે કેવું કે વેપારીએ એકની એક દવા આલે અને ખેડૂતે એકની એક દવા છોટ છોટ કરે. હવે તમે કહો છો એમ જીવાતને એ દવાનું વ્યસન થઈ જાય, એટલે પછી ગમે એટલી દવા વધારતા જઈએ ને તો એને અસર નહીં થવાની. હા,
એ પ્રભુભાઈ, મારે તો આજ બધા ખેડૂત ભાઈઓ બુનો ને એ જ કેવું છે કે ખેતીમાં આંખ, કાન, નાક અને મગજ ઉઘાડા રાખજો. ખેતીને મજૂરને ભરોસે છોડીને એ કહે કે પછી પેલો દવાની દુકાન વાળો કે એ દવા ના લાવશો, મનથી જરા વિચારજો.
અરે કોઈ નહીં તો ડીએસસી ના આવાજ ઓટલા નો નંબર 0-79-30-14-20-00 કયો નહીં આપણી પાસે હે? ફોન જોડીને પહેલું તો માહિતી વિભાગમાંથી બધી વિગત સાંભળી લેવાની અને એમાં જો કશો જવાબ ના મળે તો આપણા જ અવાજમાં સવાલ રેકોર્ડ કરાવી લેવાનો અને બીજા દાડે જવાબ હાજર.
ખેડૂતો આટલું કરે ને તો અહીઓની અડધી તકલીફ ઓછી થઈ જવાય. તમે માનશો
શું,
મારે આ વર્ષે મગ અને અડદ વાવવાતા એટલે પહેલું તો મી પરેશભાઈને મગ અને અડદના સુધારેલા બિયારણનું પૂછ્યું.
એમાં તો ગુજરાત મગ 3-4 અને અડદ T9 એ જ કહ્યા હશે નહીં?
એ જ કહ્યા તો બોલો.
અને વાવતા પહેલા ફૂગનાશક મેન્કોઝેબનો અને નાઇટ્રોજનને જમીનમાં પકડી રાખવામાં મદદ કરે એવું સજીવ રાઇઝોબિયમ કલ્ચરનો પટ આલવાનું પણ કહ્યું હશે.
આજકાલ જબર
હા તડતડિયા મોલોમસી કે થ્રિપ્સ અને સફેદ માખી જેવી જીવાત થાય તો ડાયમિથોએટ અને મિથાઇલ ઓ ડિમેટોન છોંટવાનું કહ્યું.
એ કાકી તમને આ બધી ચોથી ખબર પડી, આવા ઘણા ઘણા નામ ફટફટ બોલી જો.
શું તમે પરસાભાઈ, હજુ થોડીક વાર પહેલા તો તમે બોલ્યા હતા કે ચૂસિયા ગમે એ પાકમાં હોય એને કાબુમાં લેવા દવાઓ તો આ જ કામમાં આવે.
પણ મગ કે અડદ જેવા કઠોળ પાકમાં આવતો પેલો પંચરંગિયાનો રોગ તો કશાક વાયરસ થી ફેલાય છે એવું કે છે, એટલે એનો ઉપાય તો કશોક બીજો કરવાનો હશે ને હેને પશાભાઈ?
પ્રભુ કાકા ઓય તમારી વાત બિલકુલ સાચી છે, પણ એ તો પાકમાં જો આમ ચક્કર મારીએ ને તો જ ખબર પડી જાય કે આ ચૂસિયાના કારણે થયેલું નુકસાન છે કે પછી પંચરંગિયાના રોગના કારણે.
પશાભાઈ એના લક્ષણ કઈ જુદા હોય એમ?
હા તો જુદા જ હોય તો. આ ચૂસિયાનો ઉપદ્રવ વધારે હોય ને તો પોના પર ઝેણી ઝેણી સફેદ લીટીઓ પડી જાય અને છોડ મુરઝાઈ જાયેલો જોવા મળે.
અને પંચરંગિયાના રોગના કારણે હોય તો?
તો છોડ પીળા દેખાય, ફૂલના ગુચ્છા થઈ જાય.
હા પણ તોય ઈઓને કાબુમાં લેવા દવા તો એદી એ જ કોમ આવે. પંચરંગીઓ હોય ને તો મોલોમસી તડતડિયા થ્રીપ્સ જેવા ચૂસિયા એને કાબુમાં લેવા ઓલે ડાયમિથિઓએ 15 મિલી અને ફોસ્ફામિડોન 6 મિલી કે પછ મિથાઇલ ઓડિમેટોન 15 મિલી છોંટવી પડે. અને બીજો છંટકાવ 10-12 દાડ એમ 3-1 છંટકાવ કરીએ તો બધું કાબુમાં આવી જાય અને પાક ધાર્યા પ્રમાણે જ ઉતરે.
હા પશાભાઈ વાહ, મને લાગે છે ઉનાળુ પાક લેનારા ખેડૂતોના પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જશે.
પણ હું એમ કઉ છું કે શહેરની આજુબાજુ ટૂંકી ખેતીમાં શાકભાજી ઉગાડનારા ખેડૂતોનું શું, આ એમને મૂંઝવણ ઓછી હોય છે બચારાને?
સાચી વાત છે.
આ શાકભાજીમાં રોગ કે જીવાત ના આવે એનું ધ્યાન રાખવાનું,
રાખવું જ પડે. તો
અને આવે તો શાકભાજી ઉતારતા પહેલા એની અસર ઘટી જાય અને ગ્રાહકના હાથમાં દવા વિનાના શાકભાજી પહોંચે એનું ધ્યાન રાખવાનું.
હા સાચી વાત છે સવિતાબેન, બધી બાજુ પહોંચી વળે એ જ સાચો ખેડૂત.
અરે વાહ પ્રભુ કાકા,
હું તમને મારી જ વાત કરું. લો આટલા વર્ષથી ઉનાળુ ભીંડા મરચી અને ટમેટી વાવું છું, એમાં થ્રીપ્સ આવે, પાન કથીરી આવે, મરચીમાં કુકડવા આવે, પોના કોકડાઈ જાય, પણ મજા છે કોઈ દવાની કે શાકભાજી ખાનારની થાળી હુંધી પોકે.
ચમ એવું તો શું કરો છો કે જંતુનાશક દવા વાળું શાકભાજી બજાર સુધી પહોંચતું જ નહીં?
વાપરો પહેલું તો એવી દવા જ શાકભાજીમાં છોંટવી કે લાંબો સમય છોડ પર ટકી ના રહે, એટલે કે બને ત્યાં સુધી મિથાઇલ પેરાથિયોન 2% પાવડર જ છોંટવાનો.
2%?
હા, જીવાત નો નાશ થાય પણ છોડ કે ફળમાં લાંબો સમય ના ટકે. અને જો ડાયમિથોએટ મિથાઇલ ઓ ડિમેટોન મોનોક્રોટોફોસ એસિટામિપ્રિડ પોલિટ્રીન કે એસિફેટ જેવી પ્રવાહી દવા છોંટવી જ પડે તો એક વાર ફળ ઉતાર્યા પછી જ છોંટવાની અને એના 7-8 દાડા રહીને ફરી વીણી ઉતારવાની.
એમ તો શાકભાજી ઉતારીને પોણીમાં બરાબર ધોતાય હશો ને?
હા એમાં તો કચાશ રાખવાની નહીં હો સવિતાબેન, એ શાકભાજી કે ખેતીની ઉપજ ખાનારા એના પૂરા પૈસા ચૂકવે છે. હા એમને નુકસાન થાય એવું આપણાથી થોડું કરાય છે. જે શાક ઉતાર્યું હોય ને એ બધું ચોખ્ખા પાણીમાં ધોવાનું, કંતાન પર થોડી વાર પાણી નીતરવા દેવાનું અને પછી જ પ્લાસ્ટિકની ટ્રેમો ભરીને શહેરમાં વેચવા મોકલવાનું. એ તો ખેડૂત તરીકેની આપણી ફરજ છે. શું કહો છો પછી?
કેવું પડે પ્રભુ કાકા, કેવું પડે ભાઈ? આજ તો તમે ખેડૂતનો ધર્મ અને એની ફરજ જબ્બર સમજાયા.
એ પશાભાઈ, એવું નથી હો કે એકલા શાકભાજીમાં ધ્યાન રાખવાનું. આ પશુપાલનમાં દૂધ કાઢતી વખતે, એને વાસણમાં ભરતી વખતે અને ઘરા સુધી પહોંચાડતી વખતે આવી ચીવટ રાખવી જોઈએ.
એમાં તો શંકરભાઈએ પશુપાલકને કે દૂધ વાપરનારને એમ બેમાંથી એકેય નુકસાન ના થાય ને એવો જબ્બર આઈડિયા બતાવ્યો છે. બોલો, પહેલું તો કાકી તમે મને એ કહો કે નેનો પશુ એટલે કે વાછડી અથવા પાડી કે પછી વોડકી અથવા ખડેલી, એને આપણે ખોરાકમાં શું આલીએ છીએ? કો હેડો
આલીલું ઘાસ, જુવાર કે બાજરીનો ચારો એ હાલતા હોઈએ અને રસકો હાલતા હોઈએ.
શંકરભાઈ એમ કે છે કે આવા ઉછરતા ઢોરને મગફળીનો પાલો કોરે કોરો ખવડાવીએ, એનો કરતા 4% યુરિયાનું પાણી છાંટેલું ઘઉંનું પરાળ એ જો ખવડાવીએ ને તો એ નેના પશુના શરીરનો વિકાસ 19% વધારે થાય છે.
એટલે એમ કોને કે 12 મહિને મોટું થતું હોય તો 10 મહિનામાં જ મોટું થઈ જાય.
એવું એવું એવું.
અને 2 વર્ષે ગરમીમાં આવતું હોય તો 20 મહિને જ ગરમીમાં આવી જાય.
ઓવે ઓવે.
એટલે 4 મહિના વહેલું બંધાય, 4 મહિના વહેલું વિયાય અને 4 મહિના વહેલું દૂધની આવક આલતું થાય. લ્યા ભાઈ પશા ભાઈ, તો જબ્બર ફાયદો થઈ જાય.
અરે વાહ પશા ભાઈ, આ તો તમે નવી જ વાત લઈ આવ્યા હો.
આ તો કૃષિ યુનિવર્સિટી સાહેબોએ શંકરભાઈ કહેલું અને શંકરભાઈ અમો ને લખી આલેલું. બસ
પણ પશાભાઈ એમ ટકામાં ના સમજાયો. પશાભાઈ જરા વિગતે વાંચો કે વાછડી કે પાડીનો શારીરિક વિકાસ ઝડપી થાય એટલા ઓલે એના ખોરાકમાં યુરિયાનો ઉપયોગ શી રીતે કરવાનો?
100 કિલો ઘઉંનું પરાળ કે ભૂસું હોય ને તો મોય 1 ડોલ પાણીમાં 4 કિલોગ્રામ યુરિયા મિલાઈ અને ભૂસા ઉપર છોંટી દેવાનું.
અચ્છા, 4 કિલોગ્રામ
અને બરાબર અલાઈ નાખવાનું. બસ, ખોરાકનો ખર્ચો 23% ઓછો થશે પણ પશુના શરીરનો વિકાસ તો કે 19% વધશે.
પૈસા ભાઈ, આ દૂધળા પશુને આ રીતે યુરિયાની માવજત વાળો ચારો આલીએ તો ફાયદો થાય ખરો?
ના, કેમ થાય? આ દૂધાળા પશુને 5-1 કિલો લીલી જુવાર અંગાત જો 4% યુરિયાની માવજત વાળું ઘઉંનું પરાળ આલીએ ને તો પશુના નિભાવ ખર્ચમાં 40%, કેટલા ટકા?
40%,
40% જેટલી બચત થાય.
ઓહો,
અને દૂધનું ઉત્પાદન ઓહો હો તો કે 30% જેટલું વધે છે.
30%,
આ તો તમે જબ્બર ફાયદાની વાત કરી હો
કાકા. DSC અને સસ્તા સંઘ તો ખેડૂતોના ફાયદાનું જ વિચાર છે.
એ વાત સાચી.
સવાલ એ છે કે આપણે ખેડૂતો ઈઓની સલાહ મુજબ વર્તીએ છે ખરા?
પણ બીજી સલાહની વાત હવે આવતા ગુરુવારે કરવી પડશે. પૈસા ભાઈ,
આજ તો ઉભા થવાનો સમય થવાયો.
સાચી વાત છે, ચલો ઉભા થઈએ. પણ ભાઈ, બીજી ખુશીના સમાચાર ઉભા થતા પહેલા હાલવા પડે.
હા બોલો.
કારણ કે 2 તારીખે ક્રિકેટની મેચો પૂરી થઈ જશે એટલે 31 તારીખ થી દર ગુરુવારની જેમ હોજે પ્રાદેશિક સમાચાર પછી એટલે કે 7:20 ફરી મળવાનું થશે.
યાદ રાખજો ભાઈ.
હા,
પરેશભાઈએ ઇનામી સવાલ મોકલી જ આલેલો છે. લો વાંચો પ્રભુ કાકા.
લાવો લાવો. આજનો 212મી કડીનો સવાલ એ છે કે કઠોળમાં પંચરંગિયા રોગના નિયંત્રણ માટે શું કરવું?
તો હાલ ને હાલ જોડી દો અવાજ ઓટલાનો નંબર 0-79-30-14-20-00. કઠોળમાં પંચરંગિયા રોગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
પત્રથી જવાબ આલવાનું મન થાય ને તો સરનામું તો સીધું સચ, સસ્તાન સંઘ, લાવે ખેતી રંગ, DSC સરકારી ટ્યુબવેલ પહે, બોપલ, અમદાવાદ 58.
તો આવતા ગુરુવાર થી નિયમિત હાજે 7:20 જ મળજો. એટલી ભલામણ હંગાત કહી દઈએ.
નમસ્તે, આવજો.